समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार चाले छे। एनी गाथा 321 322 अने 323 सुधी अपने स्वाध्याय कर्यो छे। छेले आ गाथाओं में जे वात आवी एनु सहज पुनरावर्तन करी अने आगळनो स्वाध्याय शुरू करिए। आ त्रण गाथामां एम कहूं के जेवो आत्माने करता माने छे ए पछी भले मुनि थया होय, साधु थया होय, ए श्रावक होय एटले श्रमण होय के श्रावक होय, पण ए लौकिक जेवा ज छे। कारण के लोकमां ईश्वरने करता माने छे, जगतनो करता અને જગતનો નિયામક કોઈ એક ઈશ્વર છે એમ લોકો માને છે। અને આ શ્રમણ, આ શ્રાવકો જો એમ માનતા હોય કે આત્મા કરતા છે તો બંનેની માન્યતા એક સમાન થઈ, એટલે કે કરતા અપેક્ષાએ માન્યતા એમની એક સમાન થઈ, જેને અપસિદ્ધાંત કહ્યો છે, ભૂલ ભરેલો સિદ્ધાંત, એ બંનેનો સરખો છે, બંનેને કરતાપણાની બુદ્ધિ છે। માટે જેમ લૌકિક જનોનો મોક્ષ નથી તેમ મુનિઓને પણ મોક્ષ ક્યાંથી થશે, શ્રાવકને પણ મોક્ષ ક્યાંથી થશે, એટલે કે એમને મોક્ષ થશે નહીં। કેમ કે બંનેની માન્યતામાં ભૂલ ભરેલો સિદ્ધાંત છે, અપસિદ્ધાંત છે। શું અપસિદ્ધાંત છે? કરતાપણાની બુદ્ધિ। લૌકિકમાં એમ કરતાપણાની બુદ્ધિ છે કે કોઈ ઈશ્વર એક કરતા છે અને આ મુનિઓ અથવા શ્રાવકો એમ માને છે કે આત્મા કરતા છે। જો આત્મા કરતા હશે તો પછી એ કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને ત્યાંથી મોક્ષ હશે, ફળ તરીકે એને ભવના ભ્રમણ થશે। તો આ રીતે ગાથા 321-323 માં આચાર્ય ભગવાને સમજાવ્યું અને પંડિતજી એના અર્થ કર્યા। હવે આગળ કહે છે કે હવે પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કરતા કર્મ સંબંધ પણ નથી। પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કરતા કર્મ સંબંધ પણ નથી એમ શ્લોકમાં કહે છે। તો કળશ 200 અમૃત ચંદ્રાચાર્ય ભગવાનનો કળશ છે। નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્યાત્મક તત્વયો કર્તૃ કર્મત્વ સંબંધા ભાવે તત્ કર્તૃતા કુતઃ। કળશ 200 ના અર્થમાં અહીંયા કહે છે કે પરદ્રવ્ય આત્મ તત્વયો સર્વ અપી સંબંધ નાસ્તી। પરદ્રવ્યને અને આત્મતત્વને સઘળોય, બધોય, એટલે પછી કાંઈ પણ બાકી ન રહે એમ બધોય સઘળોય સંબંધ નથી, કોઈ પણ રીતે સંબંધ નથી। પરદ્રવ્ય અને આત્મતત્વને કોઈ પણ સંબંધ નથી, કાંઈ પણ સંબંધ નથી, સઘળાય સંબંધનો અભાવ છે, બધા જ સંબંધનો અભાવ છે। કર્તુ કર્મત્વ સંબંધ અભાવે તત કર્તુતા કુતઃ, એમ કરતા કર્મપણાના સંબંધનો અભાવ હોતા આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય એટલે કે ન જ હોય. એના ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી. આત્મા ચેતન દ્રવ્ય છે અને એ સિવાય બીજા અન્ય ચેતન દ્રવ્ય સાથે પણ આત્માને સંબંધ નથી અને બીજા અચેતન અજીવ સાથે પણ આત્માને સંબંધ નથી. એટલે આત્માથી બીજા બધા જ જે પર છે એની સાથે આત્માને કાંઈ પણ સંબંધ નથી. આત્માને થતા વિભાવ ભાવ એ પણ અપેક્ષાથી તો એ પર વસ્તુ છે, પરદ્રવ્ય છે, એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી. પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી તો પછી તેને કરતા કર્મ સંબંધ કઈ રીતે હોય, એટલે કે ન હોય. એ રીતે જ્યાં કરતા કર્મ સંબંધ નથી ત્યાં આત્માને પરદ્રવ્યનું કરતા પણ કઈ રીતે હોઈ શકે? એટલે આત્મા પરદ્રવ્યનો કરતા હોય નહીં. પરદ્રવ્ય સાથે એને સંબંધ નથી એટલે આત્મા પરદ્રવ્યનો કરતા હોય નહીં, એ વાત અહીંયા તો સમજાવી છે. આનો વિસ્તાર અગાઉ પણ આવી ગયો છે. આજે આ કળસ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9 પાના નંબર 196 અહીંયા કહે છે કે પરદ્રવ્યને અને આત્મતત્વને કાંઈ પણ સંબંધ નથી. ગુરુદેવ સમજાવે છે કે શું કહ્યું, આ લોકમાં અનંત આત્મા અને અનંતા અનંત પરમાણુ છે, તેમને એકબીજાને કાંઈ પણ સંબંધ નથી. પરસ્પર એકબીજા વચ્ચે અભાવ છે એટલે એકબીજાને કાંઈ પણ સંબંધ નથી. માટે એકબીજાને કાંઈ સંબંધ નથી અને સંબંધ નથી તો પછી કરતા કર્મ ભાવ પણ નથી, આત્મા પરનો કરતા પણ થતો નથી. આગળ 197 પાના પર કહે છે કે એક દ્રવ્ય બીજાને પરિણમન કાળે નિમિત્ત હો પણ નિમિત્ત કાંઈ કરી દે છે એમ નથી. એક કાર્ય થાય ત્યારે બીજું દ્રવ્ય ત્યાં ઉપસ્થિત હોય, હાજર હોય, તો એને આપણે ઉપચારથી નિમિત્ત કારણ કહીએ છીએ, પણ એ કાંઈ કરતું નથી. બીજું દ્રવ્ય એ પેલા દ્રવ્યમાં કાંઈ કરે છે એમ નથી, એ હાજર છે. જ્યારે પરિણમન થાય છે તે વખતે એ હાજર છે, પણ હાજર છે તેથી કાંઈ એ કરે છે એમ નથી. એક દ્રવ્યનું કાર્ય બે દ્રવ્ય કરી શકે નહીં. એક દ્રવ્યનું કાર્ય જે થાય એનું પરિણામ બહુ થાય છે, તો એમાં જે દ્રવ્ય છે એ પોતે જ કારણ છે. પછી બીજું દ્રવ્ય એને કોઈપણ રીતે પરિણમાવી દે એમ હોતું નથી, પણ એની હાજરી છે, બીજા દ્રવ્યની હાજરી છે, ઉપસ્થિતિ છે, એટલે ઉપચારથી આપણે એમ કહીએ છીએ કે એ નિમિત્ત કારણ છે. એટલે ગુરુદેવ કહે છે કે એક દ્રવ્ય બીજાને પરિણમન કાળે ભલે નિમિત્ત હો પણ એ નિમિત્ત કાંઈ કરી દે છે એમ નથી. સ્વદ્રવ્યના અને પરદ્રવ્યના ચતુષ્ટય ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યના એના પોતાના ચતુષ્ટય છે. કયા ચતુષ્ટયની વાત છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એક દ્રવ્ય છે અને બીજું દ્રવ્ય છે, તો બંને દ્રવ્યના આ ચતુષ્ટય છે એ એક હોય નહીં, એ ભિન્ન જ હોય. એનું દ્રવ્યત્વ છે અને પેલા દ્રવ્યનું દ્રવ્યત્વ છે, એ બંને જુદું જ હોય. એ બંને કોઈ કાળે એક હોય નહીં, કોઈ સંયોગોમાં એક થાય નહીં. બંનેના દ્રવ્ય જુદા છે, તેમ ક્ષેત્ર પણ જુદા છે. એક ક્ષેત્રે છે એમ આપણે કહીએ છીએ, પણ ખરેખર તો ક્ષેત્ર જુદા છે. આપણે એમ કહીએ છીએ ને કે આ શરીર અને જીવ એક સાથે રહેલા છે, પણ છતાંય ક્ષેત્ર જુદા છે, છતાં પણ ક્ષેત્ર જુદા છે. એટલે અહીંયા એ વાત કરી છે કે દ્રવ્ય, ક્ષેત્ર જુદા છે, કાળ અને ભાવ પણ એના જુદા છે. પેલાનો કાળ છે તે એનો કાળ છે, એના પરિણામ થાય ત્યારે એ કાળ એનો કહેવાય. એ જ કાળે અહીંયા થતા હોય તો આનો કાળ જુદો ગણાય. સમય અપેક્ષાએ આપણે એમ જ કહીએ કે એ જ સમય અહીંયા પણ થયું ને ત્યાં પણ થયું, પણ છતાંય એ પેલા દ્રવ્યમાં જે કાર્ય થયું એ વખતે એને કાળનું નિમિત્ત હતું, કાળ એને નિમિત્ત થયો તો એ કાળ એનો કહેવાય, અને આ દ્રવ્યને જયારે પરિણમન થયું અને એ જ સમય એક જ હતો છતાં આ એનો કાળ કહેવાય. એટલે એ રીતે બંનેના કાળ પણ જુદા ગણાય, અને ભાવ જેવા ગુણ છે એવા ભાવે પરિણમન થાય છે. એટલે દરેક દ્રવ્યના એના પોતાના ગુણ છે એ પ્રમાણે એનો ભાવ છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ ચારેય મળીને આપણે ચતુષ્ટય કહીએ છીએ, એ દરેક દ્રવ્યના પોતાના હોય. સ્વદ્રવ્યના અને પરદ્રવ્યના ચતુષ્ટય દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ભિન્ન ભિન્ન છે. વધારે સ્પષ્ટતા કરતા ગુરુદેવ કહે છે કે ચતુષ્ટયમાં પર્યાય પણ આવી ગઈ. એટલે પર્યાય જે થાય છે એ પણ દરેક દ્રવ્યની એની પોતાની જ હોય, બીજા દ્રવ્યની પર્યાય હોય નહીં. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દરેક દ્રવ્યના જુદા છે અને પર્યાય પણ એની પોતાની જુદી છે. એવું સ્વ અને પર જેને જાણ્યું નથી એ ગમે તેટલા શાસ્ત્ર વાંચે છતાં પણ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વથી બીજું બધું પર છે એવું ભેદ જ્ઞાન કર્યા વિના સમ્યક દર્શન થાય નહીં. અહીંયા કહે છે કે ભાઈ પ્રત્યેક દ્રવ્યની પર્યાય એનાથી છે, એટલે કે એ દ્રવ્યથી છે. એ પર દ્રવ્યને લઈને પર્યાય થાય એમ ક્યારેય બને નહીં. ભૂતકાળમાં પણ એમ બન્યું નથી, વર્તમાનમાં પણ બને નહીં, અને ભવિષ્યમાં પણ હોય નહીં. એટલે કહે છે કે ચતુષ્ટયમાં પર્યાય પણ આવી ગઈ, એટલે પર્યાય પણ જુદી છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યના ચતુષ્ટય જુદા છે, સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાયો પણ જુદી છે. સ્વદ્રવ્યની પર્યાય બીજું પરદ્રવ્ય કરે નહીં, કે પરદ્રવ્યની પર્યાય સ્વદ્રવ્ય કરે નહીં. સ્વદ્રવ્યની પર્યાય એની પોતાની છે, પરદ્રવ્યની પર્યાય એ પરદ્રવ્યની છે, અને એ પર્યાય થવાનું કારણ એનું પોતાનું છે પણ પરનું નથી. પરદ્રવ્યને લઈને એ પર્યાય થાય એમ ત્રણ કાળમાં બને નહીં. એક દ્રવ્યનો બીજા ઉપર પ્રભાવ પડે એમ કેટલાક કહે છે, પણ એ બરાબર નથી. પ્રભાવ એ શું ચીજ છે? પ્રભાવ પડે એટલે આ દ્રવ્યમાં કાર્ય થાય, એની અસર નીચે કંઈક જુદી રીતે કાર્ય થાય એમ બને નહીં. દ્રવ્યમાં જે કાર્ય થાય, દ્રવ્યનું જે પરિણમન થાય એના ગુણ પ્રમાણે થાય. અન્ય દ્રવ્યનો પ્રભાવ એટલે અન્ય દ્રવ્યના ગુણ પ્રમાણે અહીંયા કંઈ કાર્ય થઈ જાય એમ બનતું નથી. એટલે એમ કંઈ પ્રભાવ પડતો નથી, એનો પ્રભાવ એના સુધી સીમિત છે. જે દ્રવ્ય છે એ દ્રવ્યમાં જે ગુણ છે એ પ્રમાણે એનો ભાવ છે. માટી માટીના ભાવે હોય, માટીના ભાવનો પ્રભાવ સોના ઉપર પડી જાય એમ બને નહીં. કે માટીમાંથી ઘડો થાય તો એમાં કુંભાર ઘડો બનાવનાર છે, તો કુંભારનો પ્રભાવ કાંઈ ઘડામાં દેખાય એમ બને નહીં. ઘડામાં કાંઈ ચેતન આવતું નથી, કુંભારનો એક પણ ગુણ એમાં આવતો નથી, એટલે કઈ રીતે એમાં પ્રભાવ પડતો જ નથી. માટીનો જે ભાવ છે એના ગુણને કારણે જેવો છે તેવો જ રહે, એમાં કુંભારનો પ્રભાવ પડે નહીં. એટલે પ્રભાવ એ કાંઈ વસ્તુ નથી. કોઈક રીતે વ્યવહારમાં ઉપચારથી એવા શબ્દો બોલવામાં આવે, કહેવામાં આવે, લખવામાં આવે, પણ એ કાંઈ ચીજ નથી. એટલે ગુરુદેવ કહે છે કે ભાઈ પ્રભાવ એ શું ચીજ છે? એ કાંઈ ચીજ નથી. બીજા દ્રવ્યની કોઈ વસ્તુ આ દ્રવ્યની અંદર આવી જાય એમ બનતું નથી. દ્રવ્ય ગુણ પર્યાયને છોડીને જગતમાં કોઈ વસ્તુ નથી. દ્રવ્યમાં ગુણ અને પર્યાય, દ્રવ્યને ગુણ છે, ગુણોનો સમૂહ એ દ્રવ્ય છે, અને એની પોતાની દરેક સમયની એક પર્યાય છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે ગુરુદેવ કહે છે કે દ્રવ્ય ગુણ પર્યાયને છોડીને જગતમાં કોઈ વસ્તુ નથી, અને એક દ્રવ્યના દ્રવ્ય ગુણ પર્યાય બીજામાં પ્રવેશી જાય એમ તો છે નહીં. એટલે પ્રભાવ ક્યાંથી પડે? એટલે કોઈનો પ્રભાવ કોઈ ઉપર પડે છે એમ માનવું બરાબર નથી. એની હાજરીમાં આ દ્રવ્ય અમુક રીતે વર્તે છે એટલે આપણે એમ કહીએ કે એનો પ્રભાવ પડે છે. લૌકિકમાં આપણે એમ કહીએ છીએ કે આ અમુક વ્યક્તિની જે કંડક્ટ છે, એમનું જે બિહેવિયર છે, એ બધું બીજી અમુક વ્યક્તિનામાં એના પ્રભાવ નીચે આવે છે ને ત્યારે આવું હોય છે એવું આપણે કહીએ છીએ. એનો પ્રભાવ એવો છે કે જેને લીધે થઈને આ વ્યક્તિ આ રીતે વર્તે છે, પણ વાસ્તવમાં એમ નથી. કોઈનો પ્રભાવ એની પર પડતો નથી. એ કાળે એનું જેમ પરિણમન થવાનું છે એમ જ થાય છે, અને એના પરિણમનમાં એના ગુણો છે એ જ ખરેખર કારણ છે. એનામાં જો એ ગુણ ન હોય તો એ પરના ગુણ પ્રમાણે વર્તે એમ બનતું નથી. એટલે પ્રભાવ કોઈ ચીજ નથી. એને આપણે ઉપચારથી એમ કહી શકીએ કે નિમિત્ત છે એવું કંઈક કહી શકીએ, પણ ખરેખર તો એવો કાંઈ પ્રભાવ પડતો નથી. કોઈ કોઈનું કાંઈ કરે છે એમ નથી, કોઈ કોઈની અસર નીચે કાર્ય કરે છે એમ નથી. એનામાં જે છે એ જ પ્રમાણે એ કાર્ય કરે છે. એનામાં જેવા ગુણો છે એ જ રીતે એનું પરિણમન થાય છે. એનામાં ગુણ ન હોય અને પારકાના ગુણને લઈને એ કાંઈ કાર્ય કરી શકે એમ તો ત્રણ કાળમાં બને નહીં. એટલે કોઈ પ્રભાવ ચીજ નથી. અહીંયા કહે છે કે પરદ્રવ્ય અને આત્મતત્વને કાંઈ પણ સંબંધ નથી. એક તત્વને બીજા અનંત તત્વ છે એની સાથે કાંઈ સંબંધ નથી. આત્મદ્રવ્યને બીજા કોઈ સાથે સંબંધ નથી. સ્ત્રીને પુરુષ સાથે કાંઈ સંબંધ નથી. જળ કર્મ એક ક્ષેત્ર વગાડે છે તેને આત્મા સાથે કાંઈ સંબંધ નથી. આ આત્મદ્રવ્ય બધાથી જુદું છે, એને કોઈ દ્રવ્ય સાથે સંબંધ નથી. તો કોઈએ પ્રશ્ન પૂછ્યો છે કે એને નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે ને? તો હા, નિમિત્ત નૈમિતિક સંબંધ તો છે, પણ નિમિત્તની પર્યાયને સ્વદ્રવ્યની પર્યાય સાથે શું સંબંધ છે? કાંઈ સંબંધ નથી. નિમિત્ત પણ બીજું દ્રવ્ય છે, પરદ્રવ્ય છે. એનું કાર્ય પણ એના કારણે, પોતાના કારણે કરે છે, અને એની પણ નવી નવી પર્યાય થાય છે. હવે એની પોતાની પર્યાય કરશે કે અન્ય દ્રવ્યની પર્યાય કરવા જશે? શાંતિથી વિચાર કરીએ તો બધું સમજાય એવું છે કે એ નામનું દ્રવ્ય છે એનું કાર્ય થાય છે, ત્યારે બી નામનું દ્રવ્ય છે એમાં નિમિત્ત કારણ છે એમ જયારે કહીએ, ત્યારે જરાક વિચાર કરવો કે બી દ્રવ્ય જે નિમિત્ત છે એના પણ પરિણામ તો થાય છે. તો એનું પોતાનું બી દ્રવ્ય પોતાનું કાર્ય કરશે કે પછી એ દ્રવ્યનું કાર્ય કરવા જશે? એનું પરિણમન થાય છે અને એની પર્યાય થાય છે, અને એક પછી એક પર્યાય થાય છે. એ બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ પણ નથી. ત્યારે પછી એ બીજું દ્રવ્ય, બી નામનું દ્રવ્ય, આ એ નામના દ્રવ્યનું શું કરવાનું હતું? એ નામના દ્રવ્યની પર્યાયને કેવી રીતે કરી? એટલે એવું થતું જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકતું જ નથી. સિદ્ધાંતથી સમજવાની વાત છે. દરેક દ્રવ્ય છે એ દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો અવિનાશી છે, એનો નાશ થતો નથી. કોઈ પણ દ્રવ્ય છે એ ત્રિકાળ છે, દ્રવ્યનો નાશ થતો નથી. અને દ્રવ્યનો નાશ નથી થતો તો ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે, અને અનંતકાળ સુધી ભવિષ્યકાળમાં પણ એ રહેશે. અને દ્રવ્યને દરેક સમયે કોઈ એક પર્યાય છે, તો એનો અર્થ એ થયો કે દરેક દ્રવ્યને અનંત પર્યાય છે. તો એવું અનંત પર્યાયરૂપ દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર રીતે છે. હવે એ પરિણમનમાં બીજો આવીને શું કરી દેવાનો હતો? એનું પરિણમન તો જે થાય છે તે થાય જ છે, તો એમાં પછી બીજું દ્રવ્ય એમાં શું કરી શકે? એટલે સિદ્ધાંત પ્રમાણે પણ જો સમજીએ તો એ સમજાય એવું છે કે દરેક દ્રવ્યની અનંત પર્યાય છે, અને એ દ્રવ્ય એ પર્યાય રૂપે ઉપજે છે એમ આપણે કહીએ છીએ. જ્યારે એને બીજા અન્ય દ્રવ્યથી જુદું પાડવું હોય ત્યારે આપણે એમ કહીએ છીએ કે દરેક દ્રવ્ય પોતાના પરિણામ રૂપે ઉપજે છે, અને એવા પરિણામ એ સ્વતંત્ર રીતે ક્રમબદ્ધ કરે છે. આ બધું તો આપણે બરાબર અગાઉની ગાથામાં સમજ્યા છીએ. તો પછી એ બીજા દ્રવ્ય રીતે ઉપજે કે બીજા દ્રવ્યનું કાંઈ કરે એ તો શક્ય જ નથી. અહીંયા કહે છે કે હા, નિમિત્ત છે, પણ નિમિત્તની પર્યાયને, એ નિમિત્તની પર્યાય પણ થાય છે ને, એને એટલે એ નિમિત્તની પર્યાયને સ્વદ્રવ્યની પર્યાય સાથે શું સંબંધ છે? એટલે કે કાંઈ સંબંધ નથી. નિમિત્ત તો પરવસ્તુ છે. નિમિત્ત પોતાના દ્રવ્ય પર્યાયમાં નિમિત્તપણે ઉભું છે. એ નિમિત્ત તરીકે જે દ્રવ્ય છે એ પોતે પોતાના સ્વચતુષ્ટય સહિત છે અને એની પણ પર્યાય થઈ રહી છે. એટલે એ નિમિત્ત પોતે પોતાના દ્રવ્ય પર્યાયમાં નિમિત્તપણે ઉભું છે અને ભગવાન આત્મા પોતાના દ્રવ્ય પર્યાયમાં ઉભો છે. બંને પોતપોતાનામાં રહ્યા છે, કોઈ કોઈમાં પ્રવેશે એમ તો છે નહીં. તો નિમિત્ત સ્વદ્રવ્યનું શું કરે, એટલે કે કાંઈ કરે નહીં. વાસ્તવમાં સ્વદ્રવ્ય પરદ્રવ્યને પરસ્પર કોઈ સંબંધ છે જ નહીં. એક ચૈતન્ય તત્વને બીજા ચૈતન્ય તત્વ સાથે કે બીજા જળ પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી, કેમ કે સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો ત્રણેય કાળે અભાવ છે. એ પણ પરને લઈને છે એમ નહીં, અભાવ છે એ પરને લઈને અભાવ છે એમ નહીં, પણ પરના અભાવરૂપ પોતાનો જ સ્વભાવ છે. સ્વદ્રવ્ય એનો એવો સ્વભાવ જ છે કે એ પરના અભાવ રૂપે રહે, એટલે એનો ગુણ છે, એટલે એવો એનો સ્વભાવ છે કે જેમાં પરના ગુણ પ્રવેશી શકે નહીં, એવો એનો સ્વભાવ છે. પરની કોઈ વસ્તુ સ્વમાં પ્રવેશી શકે નહીં એવો સ્વસ્વભાવ છે. સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો ત્રિકાળ અભાવ છે અને એ પણ પરને લઈને છે એમ નહીં, પણ પરના અભાવરૂપ પોતાનો જ સ્વભાવ છે. આ પ્રમાણે પરદ્રવ્યને આત્મદ્રવ્ય સાથે કાંઈ પણ સંબંધ નથી. આગળ કહે છે કે કર્તા કર્મપણાના સંબંધનો અભાવ હોતા આત્માને પરદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય. આ વાતને ગુરુદેવ સમજાવે છે કે જુઓ, આ પ્રમાણે સ્વદ્રવ્ય પરદ્રવ્યને કર્તા કર્મ સંબંધ નથી, તો પછી આત્માને પરદ્રવ્યનું કર્તાપણું કેમ હોય, એટલે કે ન હોય. નિશ્ચયથી તો પરદ્રવ્યનો તો કરતા નથી, આત્મા પરદ્રવ્યનો તો નિશ્ચયથી કરતા નથી, પણ રાગનો એ કરતા નથી. અને એથી વિશેષ કહીએ તો ગાથા 320 માં આવી ગયું કે દ્રવ્ય ત્રિકાળી જે નિત્ય આનંદ પ્રભુ છે તે એની નિર્મળ પર્યાયને નિર્જરા અને મોક્ષને કરતું નથી. શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય જે ત્રણે કાળે જે ધ્રુવ છે એની વાત કરતા 320 ગાથામાં આપણે એ સમજ્યા કે એ નિર્જરાને પણ કરતું નથી, મોક્ષને પણ કરતું નથી. એ પર્યાય જે છે મોક્ષ અને નિર્જરાની, એ પર્યાય પણ એના ષટકારકોથી સ્વતંત્ર રીતે થાય છે. એ પર્યાય પોતાના સ્વકાળે પોતાથી સ્વયં પ્રગટ થાય છે. આવું દ્રવ્ય છે. અને અહીંયા અન્ય મતમાં તો જગતનો કરતા કોઈ ઈશ્વર છે. હવે એવી માન્યતા જો જૈનની પણ હોય તો એ જૈન કેવી રીતે કહેવાય? એ પોતાની જાતને જૈન માને, પણ એ તો મિથ્યા દ્રષ્ટિ છે. જગતનો કરતા કોઈ ઈશ્વર છે એમ માનનાર તો મિથ્યા દ્રષ્ટિ છે. અને પછી જૈનનો સાધુ થઈ અને જો એ એમ માને કે 6 કાયના જીવોની હું રક્ષા કરી શકું એમ માને તો એ પણ એની માન્યતા મિથ્યાત્વ સહિત છે. કોઈ પણ પરદ્રવ્યની ક્રિયા પ્રભુ તું ન કરી શકે, આવું વસ્તુનું સ્વરૂપ છે. પરદ્રવ્યની ક્રિયા થાય તેનો કરતા આત્મા નથી. પરદ્રવ્યની ક્રિયા એના કારણે સ્વતંત્ર રીતે થાય છે, એનો કરતા બીજું કોઈ દ્રવ્ય નથી. એ જ રીતે આત્મા પણ કોઈ પરદ્રવ્યની ક્રિયાનો કરતા નથી. આગળ અહીંયા 198 માં પાના ઉપર ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે પરદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, તો પછી તેમને કર્તા કર્મ સંબંધ કઈ રીતે હોય? એ રીતે જ્યાં કર્તા કર્મ સંબંધ નથી ત્યાં આત્માને પરદ્રવ્યનું કરતા પણ કઈ રીતે હોઈ શકે? એનો વિસ્તાર કરતા કહે છે કે આ કળશ બહુ ઊંચો છે, ભાઈ ભાષા સાદી છે પણ ભાવ ખૂબ ગંભીર છે. અને કહે છે કે સર્વોપી સંબંધ નાસ્તી, કાંઈ પણ સંબંધ નથી, પરદ્રવ્ય સાથે કાંઈ પણ સંબંધ નથી, તું તારામાં અને એ એનામાં. બસ આટલી જ વાત યાદ રાખવા જેવી છે. આ ભાવાર્થમાંથી ગુરુદેવે બહુ ટૂંકું વાક્ય, વારંવાર યાદ કરવા જેવું, મનન કરવા જેવું વાક્ય અહીંયા આપણને આપ્યું છે કે તું તારામાં અને એ એનામાં, માટે તું પરનું કાંઈ કરી શકે નહીં. આ આંખની પાપણ હલે તે આત્માનું કાર્ય અને આત્મા તેનો કરતા એમ ત્રણ કાળમાં બને નહીં. કેમ કે આંખની પાપણ એ જડ છે અને તું ચેતન ભગવાન આત્મા છો. આ ચેતન જડના કાર્યો કરે નહીં, એક દ્રવ્યનો બીજા પર પ્રભાવ પડે એમ પણ નહીં. એ ઉપચારથી કહેવાય. અહીંયા એક વાત મૂકી છે કે વાઘ અને નાગ શાંત થઈને એક સાથે તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા આવે છે ને, એટલે એવો અતિશય હોય છે ને. સમોસરણમાં બેઠા હોઈએ તો ત્યાં એક બાજુ વાઘ પણ હોય ને બાજુમાં બકરું પણ હોય, તો પણ એમને એકબીજા પ્રત્યેનો એ વેરભાવ હોય નહીં. એ શાંત થઈ અને ભગવાનની વાણી સાંભળે છે તો ભગવાનની વાણી નો અને ભગવાનનો એવો પ્રભાવ કહેવાય કે નહીં, એવો અતિશય હોય છે ને. વાત તો બરાબર છે. સમુચરણમાં જઈએ તો આપણને એવું જોવા મળે, ત્યાં બધા વેર ઝેર બધું ભૂલાઈ જાય. તો એ કહેવાય ને કે એવો પ્રભાવ, પ્રભુની વાણીનો એવો પ્રભાવ હોય કે તમારા બધા સમાધાન થઈ જાય, તમારી આકુરતા વ્યાકુરતા ટળી જાય, તમને કોઈના પ્રત્યે એ વખતે ત્યાં દ્વેષભાવ ન થાય, વેર ઝેર તમે ભૂલી જાઓ. એ રીતે આ વાઘ અને નાગ ને એ બધા પણ પોતાના ક્રોધને સમાવી દે છે, એમને પણ પછી કંઈ વેર ઝેર જેવું દેખાતું નથી. આ બધું જોવા મળે છે સમોસરણમાં, એમ જ હોય છે. તો એ કઈ રીતે, જો પ્રભાવ ન પડતો હોય તો એ કઈ રીતે શક્ય થાય? વાત તો બરાબર છે. ગુરુદેવ એ સમજાવે છે કે ભાઈ એ તો ઉપચારથી કહેવાય, એ ઉપચારથી કહેવાય, બાકી અતિશય છે માટે શાંત થઈ જાય છે એમ નથી. જો ભગવાનનો અતિશય છે માટે એ શાંત થઈ જાય છે એમ કહેવું એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. પોતાની તે કાળે તે પર્યાય થવાની યોગ્યતા છે તો તે થાય છે. એ સમયની વાઘની એવી પર્યાય થવાની યોગ્યતા છે, નાગની એવી પર્યાય થવાની યોગ્યતા છે, બીજા જીવોની પણ જે પ્રમાણે જેવી યોગ્યતા છે એ પ્રમાણે એની એવી પર્યાય થાય છે. એની શાંત ભાવે રહેવાની પર્યાય એ વખતે થવાની છે, એવો એ સમય છે, એવી એ વખતે યોગ્યતા છે, માટે એ થાય છે. અને ત્યારે ભગવાનની વાણી અથવા તો ભગવાન એ એમાં નિમિત્ત છે. ભગવાનને બધા અતિશય હોય છે તો એમાં નિમિત્ત છે. એ વખતે ખરેખર તો એ જીવોની એવી જ યોગ્યતા છે, એટલે એમ થાય છે. અને ત્યારે ભગવાન નિમિત્ત છે, તે પર્યાયની તે જન્મક્ષણ છે, બાકી ભગવાને એમાં કાંઈ કર્યું છે એમ નથી. આત્માને પરદ્રવ્યનું કરતા પણ ત્રણ કાળમાં છે નહીં. ભગવાન પોતે પોતાનામાં રહ્યા છે. જે ઓમકાર ધ્વનિ નીકળે છે એના પણ ભગવાન કરતા નથી. તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિ નીકળે, આખા શરીરમાંથી નીકળે, ઓઠ પકડ્યા વગર નીકળે, તો એના પણ ભગવાન કરતા નથી. તો પછી અહીંયા અન્ય જીવો ને જે શાંત ભાવ થાય એના કરતા કેવી રીતે થાય? એટલે કે ભગવાન એના કરતા હોય નહીં. પ્રભાવની વાત પણ અહીંયા એ રીતે જ સમજાવી કે આ જીવને એવો શાંત ભાવ થવાનો છે તો એની એ સમયની યોગ્યતા છે, માટે થાય છે. અને એમાં ભગવાન નિમિત્ત છે, ભગવાનની ઓમકાર ધ્વનિ નિમિત્ત છે. એ અતિશય છે એવો એને આપણે નિમિત્ત કહીએ. પણ એમ તો નથી કે ભગવાન એ અન્ય દ્રવ્યનું કાંઈ કરે છે, અન્ય જીવનું કાંઈ કરે છે એમ નથી. તીર્થંકર ભગવાનનો જન્મ થાય ત્યારે ક્ષણ માટે નરકના જીવોને પણ સાતાનો અનુભવ થાય એવો એક અતિશય હોય છે. જન્મ થાય તો જ્યાં જન્મ થાય છે ત્યાં આસપાસમાં બધે બ્લૂમ થઈ જાય, ત્યાં દુષ્કાળ પડે નહીં. આ બધું જે અતિશયો આપણે કહીએ છીએ, 34 પ્રકારના અતિશયોની વાત કરીએ છીએ, તો એમાં એમ જ સમજવાનું કે એ સમયની એવી દરેક દ્રવ્યની યોગ્યતા છે, માટે એમ થાય છે અને એમાં એ ભગવાનનો જન્મ નિમિત્ત છે. પણ ભગવાન કાંઈ એમાં કરે છે એમ નથી. બહુ વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરી દીધું. જૈન દર્શન સિવાય આવી સ્પષ્ટતા બીજા કોઈ મતમાં, બીજા કોઈ દર્શનમાં છે જ નહીં. તો આ રીતે આપણે આ કળશ રસ્તો અહીંયા પૂરો કરીએ છીએ. હવે કળશ રસ્તો પછીથી આગળ સમયસારમાં કહે છે કે હવે જેઓ વ્યવહાર નયના કથનને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે તેવો મિથ્યા દ્રષ્ટિ છે ઇત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છે. હવે આ તો અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કળશ થયો, એના પછી હવે કુંકુંદાચાર્ય ભગવાનની આ ગાથાઓ આવે છે અને એ ગાથાઓમાં દ્રષ્ટાંત સહિત સમજાવે છે. શું સમજાવે છે? કે જેઓ વ્યવહાર નયના કથનને પકડીને ગ્રહીને, વ્યવહાર નયના કથનને જે એકાંતે જે પકડી લે છે, જે વ્યવહાર નયથી કહેવાયેલું કથન છે એને એ પરમ સત્ય માને છે અથવા તો નિશ્ચય માને છે, અને જે એમ કહે છે કે પરદ્રવ્ય મારું છે એમ જે કહે છે, અને એ રીતે એ વ્યવહારને જ નિશ્ચય માની અને આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, આ મોટામાં મોટું મિથ્યાત્વ છે. એટલે એ તો મિથ્યા દ્રષ્ટિ છે અને આ વાત ગાથામાં દ્રષ્ટાંત સહિત કુંકુંદાચાર્ય ભગવાન આપણને સમજાવે છે. તો ગાથા 324, 325, 326 અને 327 ચાર ગાથાઓ છે, તે એક સાથે છે, આપણે લઈએ. વ્યવહાર વાસિતેન તુ પરદ્રવ્યમ મમ ગણંત્ય વિદિતાર્થા જાનંતિ નિશ્ચયેન તુ ન ચ મમ પરમાણુ માત્રમપિ કિંચિત યથા કોપિ નરો જલ્પતિ અસ્માકં ગ્રામ વિષયનગર રાષ્ટ્રમ ન ચ ભવંતિ તસ્ય તાનિ તુ વણતિ ચ મોહેન સ આત્મા એવમેવ મિથ્યાદ્રષ્ટિ નામી નિસંશયમ ભવત્યેષ યહ પરદ્રવ્યમ મમેતિ જાનંતાત્માનમ કરોતિ તસ્માન મે ઇતિ જ્ઞાત્વા દ્વયેષામ વ્યત્યેષા કર્તૃત્વ વશાયમ પરદ્રવ્યે જાનન જાનીયાત દ્રષ્ટિ રહિતાનામ. ગુજરાતીમાં ગાથા છે, કહે છે કે વ્યવહાર મુંડ અતત્વવિદ પરદ્રવ્યને મારું કહે, પરમાણુ માત્ર ન મારું જ્ઞાની જાણતા નિશ્ચય વડે. જેમ પુરુષ કોઈ કહે અમારું ગામ પૂર ને દેશ છે, પણ તે નથી તેના અરે જીવ મોહથી મારા કહે. એવી જ રીત જે જ્ઞાની પણ મુજ જાણતો પરદ્રવ્યને નિજરૂપ કરે, પરદ્રવ્યને તે જરૂર મિથ્યાત્વી બને. તેથી ન મારું જાણી જીવ પરદ્રવ્યમાં આ ઉભયની કર્તૃત્વ બુદ્ધિ જાણતો જાણે સુદ્રષ્ટિ રહિતની. આ ગામ ને નગર ને બધું મારું ને મારો દેશ ને આ બધું આપણે મારું મારું કહીએ છીએ, એ ઉદાહરણ અહીંયા આપવામાં આવ્યું છે. તો કે એ ક્યાં મારું થાય છે? એવી રીતે આ જે વ્યવહારથી કહેવામાં આવ્યું હોય એને વ્યવહારથી સમજવું જોઈએ ને, નિશ્ચયથી એ પોતાનું નથી એમ સાચી સમજ મેળવવી જોઈએ. એ વાત અહીંયા ગાથાઓમાં આવશે. ગાથાના અર્થમાં કહે છે કે અવિદિતાર્થઃ, એટલે જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો, અવિદિતાર્થઃ, જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો, વ્યવહાર વાસિતેન તુ, એટલે વ્યવહારના વચનોને ગ્રહીને, પરદ્રવ્યમ મમ, પરદ્રવ્ય મારું છે એમ કહે છે. પરદ્રવ્યમ મમ ભણંતી, એટલે પરદ્રવ્ય મારું છે એમ કહે છે. તું નિશ્ચયન જાણતી, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કિંચિત પરમાણુ માત્રમ અપી ન ચ મમ, કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. આગળ કહે છે કે યથા કહ અપી નર, જેવી રીતે કોઈ પુરુષ અસ્માકમ ગ્રામ વિષયનગર રાષ્ટ્રમ, અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર, સર્પતિ એમ કહે છે, તું તાની તસ્ય ન ચ ભવંતી, પરંતુ તે તેના નથી. જેવી રીતે કોઈ પુરુષ અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર એમ કહે છે, પરંતુ તે તેના નથી. મોહેન ચ સ આત્મા ભણંતી, મોહથી તે આત્મા મારા જ કહે છે. એવમ એવ ય જ્ઞાની પરદ્રવ્યમ મમ ઇતિ જાનન, તેવી જ રીતે જે જ્ઞાની પણ પરદ્રવ્ય મારું છે એમ જાણતો થકો, આત્માનમ કરોતિ એષઃ નિસંશયમ મિથ્યાદ્રષ્ટિ ભવતિ. પરદ્રવ્યને પોતાના રૂપ કરે છે તે નિસંદેહ અર્થાત ચોક્કસ મિથ્યાદ્રષ્ટિ થાય છે. જેવી રીતે કોઈ પુરુષ અમારું ગામ, અમારો દેશ, અમારું નગર, અમારું રાષ્ટ્ર એમ કહે છે, પરંતુ તે તેના નથી, મોહથી મારા કહે છે, તેવી રીતે જે જ્ઞાની પણ પરદ્રવ્ય મારું છે એમ જાણતો થકો, પરદ્રવ્યને પોતાના રૂપ કરે છે તે નિસંદેહ અર્થાત ચોક્કસ મિથ્યાદ્રષ્ટિ થાય છે. જે પોતાનું નથી એને પોતાનું કહે છે, જે દેશ નગર રાષ્ટ્ર પોતાના નથી એને એ મોહને કારણે પોતાના કહે છે. એવી જ રીતે જે જ્ઞાની આ પરદ્રવ્યને પોતાનું માને છે એ પણ મિથ્યાદ્રષ્ટિ થાય છે. આગળ કહે છે, તસ્માત નમે ઇતિ જ્ઞાત્વા એતેષા દ્વયેષામ અપી, માટે તત્વજ્ઞો, પરદ્રવ્ય મારું નથી એમ જાણીને આ બંનેનો, એટલે લોકનો અને શ્રમણનો, પરદ્રવ્ય કર્તૃત્વવશાયમ જાનન જાનીયાત, આ બંનેનો એટલે કે લોકનો અને શ્રમણનો પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા એમ જાણે છે કે દ્રષ્ટિરહિતાનામ આ વ્યવસાય સમ્યક દર્શન રહિત પુરુષોનો છે. ઉપરની ગાથામાં ઉદાહરણ આપ્યું અને પછી અહીંયા કહે છે કે માટે તત્વજ્ઞો, પરદ્રવ્ય મારું નથી એમ જાણીને, તત્વજ્ઞો એટલે જ્ઞાની, ખરેખર સાચા જ્ઞાની, તત્વજ્ઞો, તત્વને જે જાણે છે તે તત્વજ્ઞો છે, તત્વને સાચા અર્થમાં જાણનાર છે તે તત્વજ્ઞ છે, એવા તત્વજ્ઞો, એવા મહાપુરુષો જે તત્વની સાચી સમજ ધરાવે છે એવા તત્વજ્ઞો, પરદ્રવ્ય મારું નથી એમ જાણીને આ બંનેનો એટલે લોકનો અને શ્રમણનો પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય જાણતા થકા એમ જાણે છે કે આ વ્યવસાય સમ્યક દર્શન રહિત પુરુષોનો છે. એવા મહાપુરુષો એમ જાણે છે કે આ લોકોનો અને શ્રમણનો, કયા શ્રમણ, કે જેને પરદ્રવ્યનું કર્તૃત્વ છે એવા શ્રમણ, અને લોકો કે જેઓ એમ માને છે કે આ જગતનો કરતા કોઈ ઈશ્વર છે, એમ જેમને કરતા બુદ્ધિ છે એ લોકો અને એવા શ્રમણ, અગાઉની ગાથામાં જે કહ્યું તે પ્રમાણે એવા એ બંનેનો પરદ્રવ્યમાં કરતાપણાનો વ્યવસાય જાણે છે. કોણ જાણે છે? આ તત્વજ્ઞ. આ તત્વજ્ઞ જાણે છે કે આ લોકો અને આ ઊંધી માન્યતા ધરાવનાર શ્રમણ જેમને પરદ્રવ્યમાં કરતાપણાનો વ્યવસાય છે, અને જો આવો કરતાપણાનો વ્યવસાય હોય તો એ દ્રષ્ટિ રહિત છે, એટલે કે સમ્યક દ્રષ્ટિ વિનાના છે. ટીકામાં કહે છે અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે અજ્ઞાનીઓ જ વ્યવહાર વિમૂઢ, વ્યવહારમાં જ વિમૂઢ હોવાથી પરદ્રવ્યને આ મારું છે એમ દેખે છે. અજ્ઞાનીઓ જ વ્યવહાર વિમૂઢ એટલે વ્યવહારમાં જ મૂંઢ હોવાથી પરદ્રવ્યને આ મારું છે એમ દેખે છે. સાચા જ્ઞાની છે એ એમ કઈ જાણતા નથી, એમ શ્રદ્ધતા નથી, એમ માનતા નથી. અજ્ઞાનીઓ છે એ જ વ્યવહાર દ્રષ્ટિ છે, વ્યવહાર મૂંઢ છે. વ્યવહાર મૂંઢ જે વ્યવહારથી કથન કહેવામાં આવ્યા હોય એને નિશ્ચય ના જાણે, જે એક સમયનું સત હોય એને શાશ્વત સત જાણે, એવા વ્યવહાર મૂંઢ, એવા વ્યવહાર મૂંઢ કોઈ વસ્તુ ઉપચારથી કહેવામાં આવી હોય એને સત્યાર્થ જાણે, એવા વ્યવહાર મૂંઢ છે એ પરદ્રવ્યને મારું છે એમ દેખે છે, એમ માને છે, એમ શ્રદ્ધે છે, એ અજ્ઞાનીઓ છે. જ્ઞાનીઓ તો નિશ્ચય પ્રતિબુદ્ધ એટલે નિશ્ચય ના જાણનારા, નિશ્ચય પ્રતિબુદ્ધ નિશ્ચય ના જાણનારા છે. જ્ઞાનીઓ તો નિશ્ચય પ્રતિબુદ્ધ નિશ્ચય ના જાણનારા હોવાથી પરદ્રવ્યની કણિકા માત્રને પણ આ મારું છે એમ દેખતા નથી, એમ શ્રદ્ધતા નથી, એમ જાણતા નથી. તેથી જેમ આ જગતમાં કોઈ વ્યવહાર વિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ આ ગામ મારું છે એમ દેખતો માનતો થતો મિથ્યા દ્રષ્ટિ ખોટી દ્રષ્ટિવાળો છે, તેમ જો જ્ઞાની પણ કોઈ પણ પ્રકારે વ્યવહાર વિમૂઢ થઈને પરદ્રવ્યને આ મારું છે એમ દેખે તો તે વખતે તે પણ નિસંશયપણે અર્થાત ચોક્કસ પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. કે સાચા જ્ઞાનીને તો એમ હોતું નથી, પણ જેને શાસ્ત્રના અભ્યાસ છે એવાની અહીંયા તો વાત લીધી છે. સમ્યક દ્રષ્ટિની તો દ્રષ્ટિ બરાબર જ હોય છે, પણ છતાં પણ જો સમ્યક દ્રષ્ટિ પણ જો આવી માન્યતા કરે તો એ મિથ્યાત્વને પ્રાપ્ત કરે છે, એ મિથ્યા દ્રષ્ટિ થાય છે. એની તો એવી માન્યતા હોતી જ નથી. સમ્યક દ્રષ્ટિની તો માન્યતા બરાબર જ છે, સમ્યક છે. એક વખત આત્માના અનુભવ થયા પછીથી એને પરદ્રવ્યનું કર્તાપણું પણ નથી ને પરદ્રવ્ય સાથે એકત્વ પણ હોતું જ નથી. પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછીથી એ પોતે પોતાને પોતારૂપ જાણે છે, એટલે બધા તરફથી એને તો ઉદાસીન ભાવ વર્તે છે, એટલે પરમા એને કાંઈ કરતા બુદ્ધિ હોતી જ નથી. એને તો બધું સ્પષ્ટ થઈ ગયું છે. એટલે અહીંયા તો જે શાસ્ત્રના અભ્યાસ કરી એને જે વાત કરી છે કે એક જ્ઞાની છે એમ જે વાત લીધી છે એ અપેક્ષાથી સમજવાનું છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે એવા જ્ઞાની પણ જો આ રીતે માને તો એ નિસંશયપણે અર્થાત ચોક્કસપણે પરદ્રવ્યને પોતારૂપ કરતા થતા એ મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. માટે તત્વને જાણનારો પુરુષ સઘળું પરદ્રવ્ય મારું નથી એમ જાણીને લોક અને શ્રમણ બંનેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે, કર્તાપણાનો વ્યવસાય છે, તેમના સમ્યક દર્શન રહિતપણાને લીધે જ છે એમ સુનિશ્ચિતપણે જાણે છે. તત્વજ્ઞાની, તત્વજ્ઞાની એટલે માત્ર અર્થ કરનાર નહીં, તત્વને યથાર્થ જાણનારો, યથાર્થ શ્રદ્ધનારો, યથાર્થ શ્રદ્ધનારો અને યથાર્થ જાણનારો એવો તત્વજ્ઞ એવા જ્ઞાનીની વાત છે. કે એવા જ્ઞાની એ સમજે છે, જાણે છે કે આ લોક અને શ્રમણ કે જેમને હજી કરતા બુદ્ધિ પડી છે, જેમને પરની કરતા બુદ્ધિ પડી છે એમનો એ બધો વ્યવહાર છે એ કર્તૃત્વ સહિતનો વ્યવહાર છે, અને એવા કર્તૃત્વ સહિતના વ્યવહારને એવો પોતાનો માને છે, એમાં પોતાનું કર્તૃત્વ માને છે, તો એ સમ્યક દ્રષ્ટિ નથી. એટલે કે છે કે માટે એવા તત્વને જાણનારા સંકિતી મહાપુરુષો જે તત્વજ્ઞ છે એ એમ માને છે કે આ શ્રમણ અથવા તો જેની અથવા તો લોક કે જેમની માન્યતા કર્તૃત્વ સહિતની છે, કર્તાપણાની માન્યતા એમને રહેલી છે, લોક જે ઈશ્વરને જગતકર્તા માને છે અને એ શ્રમણ કે જે આત્માને કર્તા માને છે, એને માટે આ તત્વને જાણનારો એમ કહે છે. શું કહે છે એ વાત અહીંયા આપી છે. એમ કહે છે કે એ લોક અને એવા જે શ્રમણ જેને આત્મા કરતા છે એવી માન્યતા છે, એ બંને આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય કરી રહ્યા છે, એ સમ્યક દર્શન રહિતપણાને લીધે છે. એમને સમ્યક દર્શન નથી, સાચી દ્રષ્ટિ નથી, એટલે એમને એવો પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે, તે લૌકિક જન હો કે મુનિજન હો, એ મિથ્યા દ્રષ્ટિ છે. વ્યવહારથી મોહી થઈને મોહને કારણે વ્યવહારમાં જે દેખાય છે એમાં એ મોહિત થઈને રંજિત થઈને સત્યને છોડી દે છે, સત્યને સમજતો નથી, સાચી દ્રષ્ટિ છે નહીં, મોહને કારણે એ અંધ થયો છે, એ અજ્ઞાની થયો છે. એટલે જે વ્યવહારથી મોહિત થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે લૌકિકજન હો કે મુનિજન હો એ મિથ્યા દ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહાર મૂંડ થઈને પરદ્રવ્યને માળું માને તો મિથ્યા દ્રષ્ટિ જ થાય છે. શાસ્ત્રોનો ઘણો અભ્યાસ હોય, બધી સાચી સમજ હોય, પણ એને હજી કરતા બુદ્ધિ પડી હોય, આત્મા પરનો કરતા થાય એવી જો એને માન્યતા હોય તો એ ભલે સાધુ થયો હોય કે શ્રાવક થયો હોય પણ એ મિથ્યા દ્રષ્ટિ જ છે, એમ અહીંયા કહેવું છે. હવે આ ગાથાઓ પર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એને આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9 એના પાના નંબર 202, ગાથા 324-327 ટીકા ઉપરનું પ્રવચન. ગુરુદેવ સમજાવે છે કે જુઓ, પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુથી અજાણ એવા અજ્ઞાનીઓ વ્યવહાર વિમૂઢ હોય છે. વ્યવહાર વિમૂઢ અજ્ઞાની કેવા છે અને કઈ રીતે છે એ વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે કરી, કે જેમને પોતાના સ્વરૂપનું ભાન નથી, પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, ત્રિકાળ પોતે જ્ઞાયક છે, એનાથી જે અજાણ છે, પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુથી અજાણ, એટલે બહારમાં અનેક પ્રકારનું જાણપણું છે, બહારમાં ડાયા વ્યવહાર કુશળ, પણ પોતાની વસ્તુને જાણતા નથી, એ મૂંડ છે. પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુથી અજાણ, પોતે પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતે ચૈતન્ય છે, એ પોતાની ચેતન વસ્તુ જ્ઞાન સ્વરૂપી આત્માને તો એ જાણતા નથી. એટલે કે છે, પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુથી અજાણ એવા અજ્ઞાનીઓ વ્યવહાર વિમૂઢ હોય છે. ભલે બહારમાં ગમે તેટલું જ્ઞાન કરતા હોય, ગમે તેવા મોટા પ્રોફેસર હોય કે PhD હોય, પણ એ બધા વ્યવહાર વિમૂઢ છે, વ્યવહાર વિમૂઢ હોય છે. તેઓ સ્ત્રી પુત્ર પરિવાર ધન દોલત શરીર આદિ પરદ્રવ્યને આ મારું છે એમ માને છે. વ્યવહારથી કહેવાય છે ને, એ વ્યવહારથી કહેવાય કે આ મારું છે, પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અંતરમાં એમ નથી હોતું કે મારું છે. એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને એમ અંદરમાંથી નથી હોતું કે મારું છે, કેમ કે પોતે પોતાના સ્વરૂપને બધાથી જુદું જાણે છે અને અનુભવે છે. એવું ભેદ જ્ઞાન એમને કઈ યાદ કરવું પડતું નથી, એ ભેદ જ્ઞાન તો સતત રહે જ છે. એટલે બારમાં બોલે, બોલવા ખાતર બોલે, એમ કે પણ ખરા કે આ મારું ઘર ને મારું ગામ બોલતા હોય, અથવા તો આ મારી વસ્તુ કે આ મારું પુસ્તક એમ બોલે, પણ બોલે છતાંય અંદરમાં એના પ્રત્યે કોઈ મારાપણાનો ભાવ છે નહીં, પોતે એનાથી જુદા છે એવું તો એમને સ્પષ્ટ હોય જ છે. અને એ કઈ યાદ કરીને કેવું પડે, કરવું પડે કેમ નહીં? યાદ કરીને એ થાય છે એમ નહીં કે આ બીજું બધું છે, મારાથી જુદું છે, એવું એમને યાદ નથી કરવું પડતું. એ તો સહજ દશા છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીનો વિચાર કરીએ તો એમને સહજ ભાવે જ છે. વ્યવહારમાં એમ કહે કે આ મારા છે એમ બોલે, સ્ત્રી પુત્ર પરિવાર ધન દોલત આ શરીર એ બધું પરદ્રવ્ય એ મારું છે એમ વ્યવહારથી કહેવાય છે. પણ એ વ્યવહારથી કહેવાય છે એને સમ્યક દ્રષ્ટિએ તો પોતાનું માનતા નથી, પણ આ પેલો અજ્ઞાની છે એ એને પોતાનું માની લે છે. એ વ્યવહારથી કહેવાય છે ને તો એ અજ્ઞાની એને નિશ્ચય માની પરદ્રવ્ય મારું છે એમ માને છે. જે પોતાનું નથી અને પોતે એનાથી જુદો છે, ભિન્ન છે, એવી સમ્યક દ્રષ્ટિની તો સ્પષ્ટ માન્યતા છે, એવી જ એની શ્રદ્ધા છે. છતાંય કદાચ એ વ્યવહારમાં એ પણ એમ બોલે, પણ બોલે તેથી કંઈ એને પોતાનું માનતો નથી. પણ આ બિચારો અજ્ઞાની એ મારું છે એમ બોલે છે ને એમ જ માને છે. એની શ્રદ્ધા એવી જ છે, પરદ્રવ્ય મારું છે, એને નિશ્ચયથી પરદ્રવ્ય મારું છે એમ માન્યતા છે, એમ શ્રદ્ધા છે. અને આખી એની પરિણતિ એ જ રીતે થાય છે, પરદ્રવ્યને પોતાનું માનીને જે પરિણમે છે. એના દરેક કાર્યો, એના વિકલ્પો બધું પરદ્રવ્ય પોતાનું છે એમ માનીને જ હોય છે. એની શ્રદ્ધા આખી પરદ્રવ્યને પોતાનું માનવારૂપ જ છે. એ પાયા ઉપર, એ બેઝ ઉપર જ એ બધું કરે છે. પરદ્રવ્ય મારું છે એમ માનીને જ આખું જીવન જીવે છે. પરદ્રવ્ય આ જે કંઈ મળ્યું છે એ બધું પોતાનું છે એમ માનીને જ જીવનનો બધો જ સમય એમાં વેડફી નાખે છે. એ જ રીતે આખું જીવન જીવી જાય છે. એટલે એમાં શું થશે? રાગ અને દ્વેષ સિવાય બીજું કાંઈ થાય નહીં. જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે ત્યાં સુધી એને સંયોગમાં જે પદાર્થો મળ્યા છે એ બધા સંયોગી છે. એ બધા જ પર પદાર્થો છે, પરદ્રવ્ય છે. એને એ પોતાનું માને છે એટલે પછી એને રાખવાનો ભાવ ને એને સાચવવાનો ભાવ ને એને વધારવાનો ભાવ ને અને એમાં એ કંઈક એની ઈચ્છા પ્રમાણે ન થાય તો પછી બીજા પ્રત્યે એને દ્વેષનો ભાવ પણ થાય ને આર્ધ ધ્યાન પણ થાય ને. આ બધું એટલા માટે જ થાય છે કે પરદ્રવ્યને પોતાનું માને છે. જ્ઞાનીઓ કેટલીક વખત બોલતા આપણને જણાય કે આ પુસ્તક મારું છે, પણ જ્ઞાનીની વાત જુદી છે. એને શ્રદ્ધામાં એમ નથી કે એ પુસ્તક એમનું છે. અને આ અજ્ઞાની છે એ પણ એમ બોલે કે આ પુસ્તક મારું છે. પણ અજ્ઞાનીની માન્યતા કેવી છે? કે પુસ્તક પોતાનું જ છે. પોતે પુસ્તક ધરાવી શકે એવો છે, પોતે પુસ્તક રાખવા વાળો છે, એવી એની માન્યતા છે. જ્યારે જ્ઞાનીની માન્યતા કેવી છે? કે પુસ્તક પરદ્રવ્ય જળ એને હું ભગવાન આત્મા ચેતન એને ન તો ગ્રહી શકું કે ન તો છોડી શકું, એની માન્યતા એવી છે. ત્યારે અજ્ઞાનીની માન્યતા કેવી છે? જે પોતાના સ્વરૂપને જાણતો નથી એની માન્યતા કેવી છે? કે પર પદાર્થને એ ગ્રહી શકે છે, રાખી શકે છે, છોડી શકે છે. આવી વિપરીત માન્યતા છે એટલે આખું જીવન એ પરદ્રવ્યો ને ભેગા કરવામાં, પરદ્રવ્યોને રાખવામાં, પરદ્રવ્યોનું જતન કરવામાં એવા વિકલ્પો સહિત પૂરું કરે છે. ખરેખર તો એ કાંઈ પરદ્રવ્યોને ભેગા કરી શકે છે એમ પણ નથી, એને રાખી શકે છે એમ પણ નથી, એનું જતન કરી શકે છે એમ પણ નથી. આ માલ મિલકત સામાન જે કાંઈ મળ્યું હોય એને એ સાચવે છે અને એની વૃદ્ધિ કરે છે કે ભાઈ અમારી પાસે તો પહેલા આટલા પૈસા જ હતા, પણ અમે બધું આ મહેનત કરી અને બધું મેળવ્યું અને આ બધું સાચવીને રાખ્યું. આવી એની ઊંધી માન્યતા છે અને જીવન આખું એમ જ એ પૂરું કરે છે. પરદ્રવ્યને એ ગ્રહી શકે છે એવી એની ઊંધી માન્યતા છે ને, એટલે પછી આગળ બધું એમ જ ચાલે છે, જીવનના અંત સુધી એમ જ રહે છે. જ્યારે જ્ઞાનીને પરદ્રવ્ય મારું હોઈ શકે જ નહીં, કેમ કે પરદ્રવ્ય જળ આ સંયોગી પદાર્થો એનાથી હું ભગવાન આત્મા ચેતન જુદો છું, એ ત્રણ કાળમાં મારું હોઈ શકે નહીં. અરે આ વિભાવ ભાવ જે થયા એ એક સમયની પર્યાયમાં થયા, એ પણ મારા નહીં, તો પછી આ પરદ્રવ્ય તો આ જળ પદાર્થો તો મારા કેવી રીતે થાય? એને હું ગ્રહી શકતો જ નથી, એ મારું છે જ નહીં. છતાંય ઉપચારથી એ બોલે, એવું બોલે કે આ વસ્ત્ર મારું છે કે આ પુસ્તક મારું છે, એવું બોલે, એવું બોલતા જણાય. પણ માન્યતા શ્રદ્ધા એવી નથી. પણ અજ્ઞાનીની તો એવી જ શ્રદ્ધા છે કે પરદ્રવ્ય મારું છે, જેવું બોલે છે એવું જ એ માને છે. અને માને છે એટલું જ નહીં, જીવન આખું એમ જ વિતાવે છે. હવે એને લીધે થઈ અને એ આ અમૂલ્ય જીવન એને વેડફી નાખે છે. પરદ્રવ્યને પોતાનું માનવામાં ને માનવામાં આપણે શું કરી રહ્યા છીએ? જેની ઉપર આપણો કાબુ નથી, કંટ્રોલ નથી, એ વસ્તુને આપણે ખરેખર પોતાની માની અને એના કાર્યો કરવામાં ને કરવામાં આપણે રોકાઈ ગઈ અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ જ નથી કરતા. એટલે શરૂઆત જ ગુરુદેવ એ રીતે કરી કે પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુથી અજાણ એવા આ અજ્ઞાનીઓ એ વ્યવહાર વિમુખ હોય છે અને એ પરદ્રવ્ય મારું છે એમ માને છે. એને સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, સ્વસત્તા, પરસત્તા સંબંધી કાંઈ સુદબુદ્ધ નથી, કાંઈ સમજ નથી. બહુ સરસ વાત છે, બધી બહુ સમજવા જેવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
Thank you.